દાદા વાણી ઓગસ્ટ 2019. દાદા ખોલે પોતાની ભૂલ પોથી. સંપાદકીય: આ જગતમાં પોતે શેનાથી બંધાયેલો છે? દુઃખ કેમ ભોગવવા પડે છે? શાંતિ કઈ રીતે મળી શકે? મુક્તિ કઈ રીતે પમાય? પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આ જગતમાં પોતાને પોતાની ભૂલોથી જ બંધન છે. આ જગતમાં કોઈ વસ્તુએ પોતાને બાંધ્યા નથી, પોતાના બ્લન્ડર્સ અને મિસ્ટેકથી બંધાયેલા છે. અર્થાત નિજ સ્વરૂપની અજ્ઞાનતા એ સર્વ ભૂલોનું મૂળ છે અને પરિણામે અનંતી ભૂલો સર્જાયા જ કરે છે. દાદાશ્રી કહેતા કે આ જ્ઞાનનો આવિર્ભાવ થતા પહેલાં અમારામાંય ક્રોધ માન માયા લોભ રાગદ્વેષ હતા. એમાં વિશેષ કરીને માનનું જ જોર હતું. આ માનમાં બધા કરતાં વધારે હું કંઈક છું એ રોગ હતો. પોતાની પાસે કશુંય ના મળે, કંઈ ભલીવાર નહીં, છતાં માની બેઠેલા એટલું જ. આ ગાંડો અહંકાર મારી નાખે, પોતાની જાતને બહુ નુકસાન કરે, ઘરના પણ દુઃખી થાય અને પોતે પણ દુઃખ પામે. પ્રસ્તુત અંકમાં દાદાશ્રીને જ્ઞાન પહેલાં એમના અહંકારથી થયેલ ભૂલો અને જ્ઞાન પછી એમની ખટપટો, કડક વાણી, સ્યાદવા ચૂક્યા હોય એવા પ્રસંગો એકત્રિત કરેલ છે. દાદાશ્રીના જીવનના પ્રસંગોથી આપણે પરિચિત છીએ, પણ તે જ પ્રસંગોને એક વિશિષ્ટ દ્રષ્ટિથી મૂલવવાની અભિરુચિ આપણામાં ખીલે એ જ મુખ્ય આશય આ સંકલન પાછળ રહેલો છે. દાદાશ્રીએ પોતાની જીવનની કિતાબ ખુલ્લી કરતા વ્યવહારની બધી જ ભૂલો મહાત્માઓ સામે કહી નાખી છે. આમ પોતે આલોચના પ્રતિક્રમણ કરી પોતાની ભૂલોથી મુક્ત થઈ ગયા. આવા મહાન જ્ઞાની પુરુષ પોતાની ભૂલો જાહેરમાં ખુલ્લી કરી નાખે, ક્યાંય સિક્રેસી જોવા ના મળે, એ હકીકત ખરેખર પ્રશંસનીય છે. તેઓએ શું ભૂલ કરી, કેવી રીતે ભૂલમાંથી બહાર નીકળ્યા અને ભૂલોથી મુક્ત થયા, શું બોધ લીધો અને એ જાગૃતિ આખી જિંદગી હાજર રાખી, ફરી એ ભૂલો ક્યારેય રિપીટ થવા દીધી નથી. આમ સમજણપૂર્વકના પુરુષાર્થે પોતે ચોખ્ખા થઈ મોક્ષને લાયક થઈ ગયા. દાદાશ્રી કહેતા કે જ્ઞાની કરે એ નથી કરવાનું, પણ એ કહે એ કરવાનું છે. એટલે એમના જીવનમાં થયેલી ભૂલોનું આપણે અનુકરણ નથી કરવાનું, પણ એવી ભૂલો ના થાય એની જાગૃતિ રાખી કાયમ ભૂલ રહિત થવાનું છે તો મોક્ષ માર્ગ પૂરો થશે. જ્યારે પોતે પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થશે ત્યારે બધી ભૂલો જોઈ શકશે. અહીં દાદાશ્રી મહાત્માઓને એ બોધ શીખવાડી જાય છે કે જીવનમાં પોતાની ભૂલો ઓળખો, એના ઉપર પસ્તાવા લઈ ભૂલોથી મુક્ત થાઓ, અને ભૂલો ખલાસ થશે ત્યારે અહીં જ સ્વસત્તાનો અનુભવ થશે. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી ઓગસ્ટ 2019. દાદા ખોલે પોતાની ભૂલ પોથી.
માનનું જ સામ્રાજ્ય.
દાદા, પૂર્વજન્મના આપના આટલા બધા સારા કર્મો હતા તોય આપને આટલી બધી પાછલી ઉંમરમાં કેમ જ્ઞાન થયું, પહેલા કેમ ના થયું?
એવું છે ને, અમારું મોહનીય કર્મ પૂરું થાય ત્યારે જ્ઞાનાવરણ તૂટે. જ્ઞાનનું આવરણ ક્યારે તૂટે? મોહનીય કર્મ પૂરું થાય ત્યારે. અમને શેનો મોહ હતો? અમને કોઈ પ્રકારનો મોહ નહોતો, પૈસાનો કે વિષયનો કોઈ મોહ નહોતો, એક માનનો જ મોહ.
હા, એ સમજાવો ને. 1958માં આપને જ્ઞાનનો આવિર્ભાવ થયો, એ પહેલા આપની આંતરિક પરિસ્થિતિ વિશે જરા વિગતવાર સમજાવો ને.
હા, જ્ઞાનનો આવિર્ભાવ થતા પહેલા ક્રોધમાન માયાલોભ રાગદ્વેષ હતા. એમાં વિશેષ કરીને માનનું જ જોર હતું, સામ્રાજ્ય જ માનનું હતું, અને એના આધારે બીજા કશાયો જીવી રહ્યા હતા. માનનું જ જોર, પાછું અભિમાનનું જોર નહીં. અભિમાન તો પાછું મમતા હોય ત્યારે અભિમાન થાય, આ તો મમતા વગરનું માન.
દાદા, મમતા વગરનું માન કેવું હોય?
હું જ કંઈક છું, હું જ કંઈક છું,
એ તો મમતા કહેવાય.
ના, મમતા તો બીજી વસ્તુ છે. આ મારું છે એનું નામ અભિમાન. આ મારું છે, આ કેવું છે, આ મારું છે, એ અભિમાન કહેવાય. અને માન એટલે હુંનું જ છે તે બહુવચન, એ માન કહેવાય. માન તો હોય, માન હોય તેનો વાંધો નથી. અભિમાન છે તે મમતા દેખાડે, મમતા હોય તો જ અભિમાન હોય. તે મમતાનું મૂળથી લક્ષણ અમારામાં ઓછું, બિલકુલે ઓછું. આ માનનું જ હતું કે હું કંઈક છું, બધા લોકો કરતા વધારેમાં વધારે હું કંઈક છું, એ બધું ખોટું. કશું ના મળે, કંઈ ભલીવાર જ નહીં, માની બેઠેલા એટલું જ. હું જ્ઞાન પહેલાના જીવનની વાત કરું છું કે બીજા કશાયો, ક્રોધ માન માયા લોભ એ બધા માનના અંડરહેન્ડ થઈને ફર્યા કરતા હતા, તાબામાં થઈને ફર્યા કરતા હતા. ને મમતાનો ગુણ પહેલેથી નહીં, એ મુખ્ય ગુણ સરસ હતો, એનો પ્રતાપ આ. અને મમતાવાળો સો ગણો ડાયો હોય તો એ સંસારમાં જ ઊંડો ઉતરેલો હોય. અમે મમતા રહીત તે ખરેખર મજા આવી. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી.
અને એમાં આવું જ્ઞાન થઈ ગયું એ તો બહુ કહેવાય.
જ્ઞાન થઈ ગયું કારણ કે મય ચોખ્ખું હતું ને, મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો હતો, પણ મમતા નહોતી એટલે આ દશા થઈ. સહેજે મમતા નહીં, લાલચ નહીં, પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે, આનો રોફ બહુ જ છે. ત્યારે કેટલાક તો કહે, અરે જવા દો ને, તુંડ મિજાજી છે. એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય તે બધું પાછળ રહીને જાણું પાછો. અમારે તો ઓબ્લાઇઝિંગ નેચર, પરોપકારી સ્વભાવ ને બીજા બધા ગુણો સારા, તેથી દુર્ગુણો નહીં પડેલા. પાછા અહંકારને લઈને દુર્ગુણો પડેલા નહીં. હંમેશા અહંકારને લઈને તેના બીજા દુર્ગુણો ઓગળી જાય. કારણ કે લોકો પાછળથી બહારના ખોળતા હોય કે કઈ જગ્યાએ વાંકા ચાલે છે, ચોરીઓ કરે છે, લુચ્ચાઈઓ કરે છે, પેડસેડ કરતો હોય ને તો ભૂલો કાઢે. એટલે પોતે અહંકારને લઈને એવી ભૂલો ના કરે.
મનમાં માનેલું માન,
એટલે પોતે મનમાં એમ જ જાણે કે હું જ છું, આ દુનિયામાં કોઈ છે જ નહીં. જો પોતાની જાતને શુંય માની બેઠેલા, મિલકતમાં વધારે કશું નહીં, 10 વીઘા જમીન અને 1 ઘર, એ સિવાય બીજું કશું નહીં. અને ચરોતરનો રાજા હોય એવો મનમાં રોફ રહે, કારણ કે આજુબાજુના 6 ગામવાળા લોકોએ અમને ચગાવેલા. પૈઠણીયા વર માગો એટલી પૈઠણ આપે, દહેજ આપે ત્યારે આ વર ત્યાં પૈણવા જાય. એની આ મગજમાં તુમાખીઓ ભરાઈ ગયેલી, અને કંઈ પૂર્વભવનું લાવેલો, તેથી આ ખુમારીઓ બધી હતી. તેમાંય મારા મોટા ભાઈ જબરજસ્ત ખુમારીવાળા હતા. મારા બ્રધર, મારા ભાઈ મણિભાઈ તો સિંહ જેવા, આમ બહાર નીકળે ને તો 100 માણસ તો બીને આઘું પાછું થઈ જાય, એમની આંખો દેખીને આઘા પાછા જતા રહે. તે દિવસે એ પાવર કેટલો, હું હવ ભડકતો હતો. એ શું પાવર, જબરજસ્ત પાવરવાળો માણસ, દેખાવ તો ભવ્ય, બધી રીતે આમ ભવ્ય. બોલો હવે, પછી પાવર હોય ને આ મગજમાં, પાવર ચડી ગયેલો હોય ને. એટલે મારા મોટાભાઈ બહુ અહંકારી હતા. લોક બહાર એમને કહે કે એ અહંકારી છે, અને મને બહુ ડાયો કહે. પણ મારા મોટાભાઈ મને શું કહે, તારા જેવો અહંકારી મેં ગુજરાતમાં જોયો નથી. એટલે મેં એમને પૂછ્યું, કઈ રીતે તમે મને અહંકારી કહો છો, મારામાં ક્યાં અહંકાર દેખાય છે? ત્યારે કહે, તારો અહંકાર એ છૂપો અહંકાર છે, મને બધું સમજાઈ ગયું છે, અંદર ખાને મારી ઊંડી ગાંઠ અહંકારની. એ મને કહેતા હતા, પણ મારા માન્યામાં નહોતું આવતું. મેં કહ્યું, અહંકારી તો એ છે. પછી મેં તપાસ કરી, ત્યારે મને એવું લાગ્યું કે આ તો બહુ મોટો અહંકાર છે. તે ઊંડી ગાંઠની પછી મને ખબર પડી, એમના ઓફ થઈ ગયા પછી. મારી ગાંઠ ફૂટીને ત્યારે ખબર પડી કે ઓહો હો, ખરું કહેતા હતા મણિભાઈ, અને પછી એ અહંકાર બહુ કૈડવા માંડ્યો. કૈડે તો સહન ના થાય, શી રીતે સહન થાય? મારા મોટાભાઈને હું માની કહેતો હતો ત્યારે એ મને માની કહેતા હતા. તોય એક દાડો મને શું કહે છે, તારા જેવો માની મેં જોયો નથી. મેં કહ્યું, શેમાં મારું માન જુઓ છો? ત્યારે કહે, દરેક બાબતમાં તારું માન હોય છે. તે પછી મેં તપાસ કરી તો બધી બાબતમાં માન નીકળ્યું મારું, અને તે જ કહેડતું હતું. અને માનને માટે શું કર્યું? જે કોઈ હોય તે કહે કે અંબાલાલ ભાઈ, અંબાલાલ ભાઈ. હવે અંબાલાલ તો કોઈ કહે જ નહીં ને, છ અક્ષરથી બોલે, અને પછી ટેવ પડી ગઈ, એબ્યુચ્યુએટેડ થઈ ગયા, ટેવાઈ ગયા તેમાં. હવે માન બહુ ભારે એટલે માનનું રક્ષણ કરે ને, તે પછી અંબાલાલભાઈના છ અક્ષર ના બોલાય અને કોક ઉતાવળમાં અંબાલાલ બોલી ઉઠે, એ કંઈ ગુનો છે એનો? છ અક્ષર સામટા એકદમ ઉતાવળમાં તો શી રીતે બોલાય તે?
પણ તમે એવી આશા રાખો ને.
અરે, હું પછી તોલ કરું કે આ મને અંબાલાલ કહ્યું પાછું? શું સમજે છે? શું અંબાલાલભાઈ ના બોલાય એનાથી? ગામમાં 10-12 વીઘા હોય ને બીજો કશો રોફ નહીં, તોય મનમાં શું માની બેઠા? અમે 6 ગામના અમીન, વાંકડાવાળા. હવે સામાએ અંબાલાલભાઈ ના કહ્યું હોય તો મને આખી રાત ઊંઘ ના આવે, અકળામણ થાય. લે, એમાં શું મળી જવાનું? આમાં મોઢું કંઈ મીઠું થઈ જવાનું? કેવો સ્વાર્થ માણસને હોય છે! એ સ્વાર્થ, તે એમાં કશોય સ્વાદ ના હોય, છતાંય માની બેઠેલો છે તે લોકસંજ્ઞાથી. લોકોએ એમાં મોટા બનાવ્યા ને લોકોએ મોટા માન્યા પણ ખરા. અરે, આ લોકોના માનેલાનું શું કરવાનું? તે આ બધી ગાયો ભેંસો આપણા સામું જોઈ રહે અને પછી કાન હલાવતી હોય તો આપણે એમ સમજી જવાનું કે આપણને માન આપે છે આ? એવું છે આ તો બધું. આપણા મનમાં માનીએ કે આ લોકો બધા માનથી જોઈ રહ્યા છે. એ તો સૌ સૌના દુઃખમાં છે બિચારા, સૌ સૌની ચિંતામાં છે. એ તમારા સારું કંઈ પડી રહ્યા છે? નવરા છે? સૌ સૌની ચિંતામાં ફર્યા કરે છે.
માન માટે ગુના માથે લીધા.
રોજ 4 ગાડીઓ અમારા ઘર આગળ પડી રહે. મામાની પોળ, સંસ્કારી પોળ, આજથી 45 વર્ષ પર ક્યાં બંગલામાં લોકો રહેતા હતા ત્યારે મામાની પોળ બહુ ઉત્તમ ગણાતી હતી. તે દાડે અમે ત્યાં મામાની પોળમાં રહેતા હતા અને 15 રૂપિયાનું ભાડું. તે દાડે લોકો 7 રૂપિયાના ભાડામાં પડી રહે. આમ અમે મોટા કન્ટ્રાક્ટર કહેવાઈએ. હવે ત્યાં મામાની પોળમાં પેલા બંગલામાં રહેવાવાળા આવે મોટરો લઈને, કારણ કે ઉપાધિમાં સપડાયેલા હોય તે અહીંયા સલાહ લેવા આવે. તે ઊંધું છત્તું કરીને આવ્યા હોય ને, તોય એમને પાછલે બારણે રહીને કાઢી મેલું. પાછલું બારણું દેખાડું કે અહીં રહીને નીકળી જાઓ. હવે ગુનો એણે કર્યો અને પાછલે બારણે છોડાવી આપું હું, એટલે ગુનો મારા માથે લીધો. શેના સારું? પેલું માન ખાવા સારું. પાછલે બારણે કાઢી મેલવું એ ગુનો નથી? આમ અક્કલથી દેખાડ્યું હતું પાછું, તે પેલા બચી જાય એટલે પેલા અમને માનથી રાખે, પણ ગુનો અમને ચોંટે. પછી સમજાયું કે બેભાનપણામાં આ બધા ગુના થાય માન ખાવા માટે. પછી માન પકડાયું, તે પછી જો ચિંતા થાય માનની.
દાદા, આપે માન પકડ્યું પછી માનને કઈ રીતે માર્યું?
માન મરે નહીં, માનને આ આમ ઉપશમ કર્યું. બાકી માન મરે નહીં, કારણ કે મારનારો પોતે કોને મારે? પોતે પોતાને મારે કેવી રીતે? એટલે ઉપશમ કર્યું ને જેમ તેમ દાડા કાઢેલા.
ગમતો અહંકાર દુઃખદાયી બન્યો.
ત્યારે આજુબાજુવાળા લોક શું કહે? બહુ સુખી માણસ. હવે ત્યારે કન્ટ્રાક્ટનો ધંધો, તે પૈસા આવે જાય, લોકો પર પ્રેમ. તે લોકોએ પણ પ્રેમ દ્રષ્ટિ કબૂલ કરી કે ભગવાન જેવા માણસ, બહુ સુખી માણસ. લોક કહે કે સુખી માણસ, ને હું ચિંતા પાર વગરની કરતો હતો. પછી એક દાડો ચિંતા મટતી નહોતી, ઊંઘ જ નહોતી આવતી. પછી બેઠો અને ચિંતાનું પડીકું વાળ્યું, આમ વાળ્યું તેમ વાળ્યું ને ઉપર મંત્રોથી વિધિ કરી અને પછી બે ઓશિકા વચ્ચે મૂકીને સૂઈ ગયો. તે ઊંઘ ખરેખરી આવી ગઈ અને પછી સવારમાં પડીકાને વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યો. પછી ચિંતા ઓછી થઈ ગઈ. પણ જ્યારે જ્ઞાન થયું ત્યારે બધું આખું જગત જોયું જાણ્યું.
પણ જ્ઞાન પહેલા એની જાગૃતિ તો હતી ને કે આ અહંકાર છે એમ?
હા, એ જાગૃતિ તો હતી, અહંકાર છે તે ખબર પડતી હતી, પણ એ ગમતો હતો. પછી બહુ કડ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણો મિત્ર નહોય, આ તો આપણો દુશ્મન છે, મજા નથી એ કશામાં.
એ અહંકાર દુશ્મન ક્યારથી લાગવા માંડ્યો?
રાતે ઊંઘ ના આવવા દે ને એટલે સમજી ગયો કે આ તો કઈ જાતનો અહંકાર. એટલે તો એક રાતે આમ પડીકું વાળીને સવારે વિશ્વામિત્રી જઈને પધરાવી આવ્યો. શું થાય પણ.
એટલે પડીકામાં શું મૂક્યું?
આ બધો અહંકાર, મેલ પૂળો અહીંથી, આ શેના સારું, તે વગર કામના, નહીં લેવા નહીં દેવા. લોક કહે પાર વગરના સુખિયા છે, અને મારે તો અહીં સુખનો છાંટો ના દેખાતો હોય, અહીં અહંકારની ચિંતા ઉપાધિઓ થયા કરે ને.
અજ્ઞાન દશામાં અમારો અહંકાર.
મને અહંકાર ભારે હતો, લોભ મારામાં નામે નહીં, એટલે બીજા લોકોને હું હેલ્પ કર્યા કરું, મદદ કર્યા કરું, અને હેલ્પ કરવાથી લોકો મને માન આપે અને માનથી હું પાછો પુષ્ટ થયા કરું.
દાદા, આપનામાં જે જન્મથી જ મમતાપણું નથી, તો આગળ પૂર્વ ભવે શું કરેલું હોય તો આ દશા આવે?
અહંકારના બેઝમેન્ટ ઉપર પડી રહેલા, અહંકારના પાયા ઉપર પડી રહેલા, મમતાની કંઈ પડેલી નહીં, અહંકારના રોફમાં જ ફર્યા કરે, માન તાનમાં જ પડી રહે. અમારો તો સરસ ગુણ હતો કે માત્ર અહંકારી, માન આપે કે ખુશ, બીજું કશું જોઈએ નહીં, કોઈ ચીજ જોઈએ નહીં. ભૂખ્યા બેસાડી રાખો તો બેસી રહીએ, પણ તમે આ આવો બેસો, કેમ છો તેમ છો, માન આપો તો બેસી રહીએ, એ જ રોગ.
એ અહંકાર છોડ્યો ક્યારે?
આ અહંકાર છોડી દેવાનું મન ક્યારથી થયું? એ ગાંડો અહંકાર તમે ક્યારથી છોડી દીધો?
એ છોડ્યો છૂટે નહીં, અહંકાર છૂટતો હશે. એ તો આ સુરતના સ્ટેશને જ્ઞાન પ્રગટ થઈ ગયું તે એની મેળે છૂટી ગયો. બાકી છોડ્યો છૂટે નહીં, છોડનાર કોણ? અહંકારના રાજમાં છોડનાર કોણ? આખો રાજા જ અહંકાર, એને છોડે કોણ? પહેલા તો મેં બહુ રોફ મારેલા.
દાદા, હીરાબા ઉપર પણ રોફ માર્યા હતા તમે?
અરે બહુ રોફ, આમ કડક બહુ, બહુ સહન કરવું પડે બિચારાને, એ જ સહન કરે. પછી મને સમજણ પડી ગઈ કે આ તો ભૂલ થઈ રહી છે આ બધી, એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડે ને કે આ ભૂલો છે, નરી ભૂલો જ છે ને બધી.
ખોટી ખુમારીમાં ગાંડા કાઢ કાઢ કરેલા.
આપે રોફ માર્યા હતા, બીજું શું કર્યું હતું?
નાનપણમાં અણસમજણમાં લડેલાય થોડી વાર, સમજણ આવ્યા પછી નહીં.
શેના માટે લડેલા? શી બાબતમાં?
એમની જોડે અમથી અમથી બાબતમાં કકડાટ, અમથું અમથું ભાંજગડો થાય, જરા કઢી ખારી થઈ ગઈ હોય તેથી. ખોટી ખુમારીમાં ગાંડા કાટ કાટ કરેલા, જાણે બે ગામના ઠાકોર હોય ને એવી ખુમારી, મૂળ પાટીદાર સ્વભાવને જોયેલું બધું તોફાન. તે ખાવામાં જરા કંઈક માઠું થયેલું હોય ને તે સાણસીઓ ફેંકેલી, મગજ વાંકું પહેલા, મૂળથી એવું. કારણ કે એવું છે ને, આપણે છ ગામના પાટીદાર એટલે ચેકવાળા માણસ, દહેજ મળે એવા માણસ, પોતાની જાતને બહુ મોટું માને, અને પેલી જાણે કે આપણે ચેક આપ્યા ત્યારે તો આવ્યા છે, દહેજ આપ્યું ત્યારે તો આવ્યા છે, એટલે એ ડીમ થઈ ગયેલી હોય, દબાઈ ગયેલી હોય, એટલે એમનાથી તો આવું બને નહીં. જ્યારે આ બહુ રોફ મારે મુઆ, અમારું થોડું ગાંડું કહેવાય, અહંકાર ભારે એટલે ગાંડું, કશું હોય નહીં ને બૂમા બૂમ કરે, અહંકાર બોલે, બીજાને ઉતારી પાડે એટલે ગાંડું જ કહેવાય ને. અમારા પાટીદારમાં સ્ત્રીઓ કહે ને કે અહીં સ્ત્રીઓ તો ડાહી આવે છે, તમે બધા ગાંડા, બીજા બધા કબૂલ ના કરે ને, અમે તો કબૂલ કરીએ. મેં જોયેલું ગાંડપણ, ગાંડપણ જોયેલું મારામાં.
સમજાય ભૂલ સાણસી ફેંકતા.
અમે હવ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા હતા. આબરૂદાર લોકને, ખાનદાન, છ ગામના પટેલ, પછી ખબર પડી કે આ મારી ખાનદાની નીકળી ગઈ, આબરૂનું લીલામ થઈ ગયું. સાણસી મારી ત્યાંથી આબરૂનું લીલામ ના થયું કહેવાય. સ્ત્રીને સાણસી મારે આપણા લોક, અણસમજણનો કોથળો, તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી. આ તે કંઈ શોભે આપણને? અમારે પહેલા મતભેદ બહુ પડતો હતો, કારણ અણસમજણ હતી ને, તેમાં પાટીદારિયા લોહી અને અણસમજણ બે ભેગું થાય પછી શું થાય? સાણસીઓ છૂટી મારે, સમજણ જ નહીં ને બળી. પછી અનુભવ થયો કે આ ભૂલ કરી રહ્યા છીએ. કઈ પ્રકારની ભૂલ કરી રહ્યા છીએ? આ ભૂલ આપણને ન શોભે. શાસ્ત્રો વાંચ્યા, બધું વાંચ્યું, પછી ખબર પડી કે આ તો ભૂલ થઈ રહી છે. આવી ભૂલ કેમ ચાલે? ઘરના માણસને દુઃખ કેમ દેવાય? આ તો લોકોનું કહેલું સાંભળીને બધું કરેલું. બુધે નાર પાસરી એવું કહે આપણા લોક. હવે તે ઘોર અજ્ઞાનતા, પછી એમની જોડે રાગે પડી ગયું. પછી 40 વર્ષથી મતભેદ નહીં પડેલો, કારણ કે મેં હિસાબ કાઢ્યો કે એ ઘર ચલાવે છે તે એમને આટલા રૂપિયા આપી દેવા, એટલે ઘર ચલાવે બધું. પછી આપણે હિસાબ બિસાબ પૂછવો નહીં, અને આપણા મહી એ હિસાબ ના પૂછે. પોતપોતાના ડિવિઝનમાં, પોતપોતાના વિભાગમાં જુદું જુદું રાખેલું સારું, એટલે મતભેદ ના પડે બને ત્યાં સુધી. લોકોએ સમજણ કેવી પાડેલી કે ધણીએ તો બૈરીને ઠેકાણે જ રાખવી પડે, એટલે હું મારી જાતને ધણી માની બેઠો હતો. ધણી, ખેતરનાય ધણી, જમીનના ધણી અને સ્ત્રીના પણ ધણી, તે હું મારી જાતને ધણી માની બેઠો હતો, તેનો ફસાયો હતો. પછી ખબર પડી કે આ તો ધણી ન હોય, આ તો આપણે પાર્ટનર છીએ, ભાગીદાર છીએ. વી આર પાર્ટનર, આપણે ભાગીદાર છીએ. એટલે પછી મેં એમને કહ્યું કે ઘરનું કામ તમારે સંભાળી લેવું, રસોડાનું, અને બહારનું કામ મારે સંભાળી લેવાનું. તમારામાં મારે દખલ નહીં કરવાની, મારામાં તમારે દખલ નહીં કરવાની.
નબળાઈ સમજી પાછા ફર્યા.
મેં આ વાક્ય જ્યારથી સાંભળ્યું કે નબળો ધણી બાયડી ઉપર શૂરો, મેં કહ્યું, ભલા હું નબળો? આ અમની જોડે શૂરવીરતા કરી મેં? પોતાની જાતને તપાસી જોવું જોઈએ કે નહીં? પોતે નબળો નહીં, પહેલા નબળાઈ થઈ ગયેલી. અમથો અમથો મતભેદ પડી જાય વાત વાતમાં, પણ છેલ્લા 50 વર્ષથી તો નહીં જ, કારણ કે પછી અમે કચડેલા જ નહીં. અને આ સિદ્ધાંતને માનતા આવેલા ઘણા કાળથી તે કચડવામાં માનેલું જ નહીં ને. પોતાની સત્તામાં આવ્યો, જે પોતાના હાથ નીચે આવ્યો, તેનું તો રક્ષણ કરવું એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. કેવું? ઉલટો એનો ગુનો થયો હોય તોય એનું રક્ષણ કરવું જોઈએ. પોતાના ઉપરી હોય એની જોડે વાંધો નથી, પણ પોતાની સત્તામાં આવ્યો તેનું રક્ષણ કરવું જોઈએ.
મતભેદ કાઢવા કાઢ્યો પોતાના જ મતને.
તમને આ બધી વાતો ગમે છે કે કંટાળો આવે છે?
હાજી, ગમે છે.
કઈ વાત ગમી?
આ તમે પેલી સાણસી મારી ધણીપણું કરેલું એ વાત કરીને, એ વાત બહુ ગમી મને.
આ સમજણનો કોથળો, તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી, આ તે કઈ રીત કહેવાય? શોભે આપણને.
પણ દાદા, એ સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું, પણ જે પેલા આંતરિક મતભેદ હોય ને, જે બિહેવિયર વર્તનમાં એનું પરિણામ પામે, એ તો બહુ ભયંકર કહેવાય ને.
બહુ ભયંકર? પછી મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કંઈ ઉપાય છે તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય એટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત, આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે. સામો એનું પકડી રાખે તો આપણે આપણું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં, સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને જ્ઞાની થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ. હું 25 વર્ષનો હતો ને ત્યારથી તપાસ કરતો હતો. આ લાઈફ મારી બહુ ખરાબ હતી. 30-32 વર્ષની ઉંમર સુધી વાઇફ જોડે ઝઘડા, તોફાન, પણ બહુ વિચારી વિચારીને શોધખોળ કરી. છેવટે 35 વર્ષની ઉંમરે મેં મતભેદવાળી લાઈફ પૂરી કરી નાખી. પછી મતભેદ નથી પડ્યો અમારે. છતાં 30-32 વર્ષનો થયો ત્યાં સુધી તો ચીડાતો. પછી બહુ વિચાર કર્યો. મેં કહ્યું, આ શું છે આની પાછળ? કોઝિસ શું છે? કારણ શું છે? ને આ કેમ આમ છે? સમજવું પડે કે ના સમજવું પડે?
સમજવું પડે.
આ આપણી ભૂલ ને મૂર્ખાઈ, ફૂલિશનેસ છે આ વડમવડા ને એ બધું. તો હવે આટલું બધું ભણ્યા ને ખાનદાનના છોકરા,
તે આ કઈ સમજણથી બંધ થઈ ગયું દાદા? એ ઉંમરે જ્ઞાન તો નહોતું.
ના, આમ જ્ઞાન નહોતું, પણ આમ બુદ્ધિકળા બહુ સારી ચાલે. બુદ્ધિથી એ પૃથ્થકરણ કરીએ. પૃથ્થકરણ કરી આનું શું હોવું ઘટે, શું નહીં, જેથી કરીને આ ન થાય. અને લડવાનો શોખ હોય તો નિરાંતે પોલીસવાળાને ગાળો દઈને આવવું, પણ ઘરમાં એ શોખ નહીં કરવાનો. અને ઘરમાં રીસ ચડી હોય તો બહાર કાઢી આવવી પોલીસવાળા જોડે. પોલીસવાળા તો રાગે જ પાડી દે આપણને. પહેલાં નાનપણમાં હીરાબાને લડેલા ને તે મને 25-28 વર્ષે ખબર પડી ત્યારે મને અરેરાટી છૂટી ગઈ. પછી પાછલી જિંદગી હું એમના કયા પ્રમાણે ચાલ્યો. મતભેદ પડે નહીં એટલા હારું, પણ ઠેઠ સુધી કાઢ્યું. આ નાવ મછવો કિનારે પહોંચ્યો ને.
દાદા હીરાબાના સ્વભાવમાં ભિન્નતા.
દાદા, આપે હીરાબાની પ્રકૃતિ ઓળખીને એડજસ્ટમેન્ટ લીધા હશે ને, એની કંઈક વાત કરો ને તો અમને શીખવા મળે.
એકવાર મારે ને હીરાબાને ઝઘડો થયો હતો 22-23મે વર્ષે. મેં કહ્યું, તમારો આ સ્વભાવ મને ગમતો નથી. બન્યું તું એવું કે મારે ત્યાં બધા મહેમાન આવેલા ને ચૂરમું બનાવેલું. તે દાડે તો ઘી છે તે છૂટથી વપરાય એવું બનાવતા. આવું શ્રીખંડને એ લોચા ના કરે, એ ચૂરમું કરે. ચૂરમું છે, કંસાર છે, સેવ છે, ને જેમાં ઘી ખૂબ છૂટથી પાડે એવું.
પેલી ઘીવાળી રોટલી બનાવે.
હા, પણ ઘી આમ છૂટથી પાડે. તે મારા પેલા ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્તુળના હતા 5-6 જણ, અને હીરાબા પીરસવા આવ્યા. તે પાર્ટીઓ આમ આમ કરીને પાડે એટલે મય આત્મા કપાઈ જાય. હવે હું શું કહેવા માગું છું કે આમ પાર્ટીઓ ઢોળી દો, ત્યારે એ શું કહેવા માગે છે કે એમને જરૂર હશે ત્યાં સુધી રેડીશ. ત્યાં ધીમે ધીમે 1-1 ડિગ્રી વધારતા જાય, અને પેણે મારો મિજાજ પણ ખસતો જાય. હવે મારા સ્વભાવમાં શું? પાર્ટીઓ ઊંધું પાડી દેવું. આ બેના સ્વભાવમાં ભિન્નતા. કારણ કે અમે તો પાટીદારો, ખાતું જરા જાડું અમારું, એટલે આમ ઘી મૂકે ને તે પાટીઓ ધીમે ધીમે ડિગ્રીવાળું નમાવવાનું નહીં.
થોડું પીરસે તો આબરૂ જાય એવું લાગે.
દાદા, તો એ પટેલો પેલું ઘી આમ રેડે ત્યારે કઈ ડિગ્રી પર પીરસે?
શી રીતે નમાવતા હઈશું અમે? આમ 90 ડિગ્રી કાટખૂણે. અને આ બીજાને ત્યાં જઈએ તો ડિગ્રીવાળું. ત્યાં હીરાબા ડિગ્રીવાળા હતા એટલે મને ગમે નહીં કે આ તો આબરૂ જાય છે. આ રીતે ઘી મેલે છે એમાં, કારણ કે બુદ્ધિ જરા કાચી ને, એટલે હું છે તે ઘીનો પાટિયો આમ નમાવું ને એ જરા આમ તીરછો રાખે, ત્રાસો રાખે, એટલે મને ચીડ ચડે કે આ કેવું, આમાં તો ગરીબી લાગે છે, ખોટું દેખાશે.
જ્ઞાન પહેલાની વાત ને? આ તો
નાની ઉંમરમાં 22-23 વર્ષની, પેલા ભાઈબંધની આગળ મારી આબરૂ ગઈ એવું મને લાગે. મને જાણે આબરૂની પડી હતી ને એ ગઈ, એટલે મને તો ફાવે નહીં. મારું તો મગજ તપી જાય તે દાડે. જ્ઞાન થતા પહેલા મને તો મય ઊંચું નીચું થાય, પેલા ખાનારને કશું ના થાય. ખાનાર ટેવાયેલા હતા કે ભાઈ આપણી જરૂરિયાત પ્રમાણે મૂકશે, અને આય જરૂરિયાત પ્રમાણે મૂકતા હતા બિચારા. પણ આ અમે નોબલ મોટા મનના એવા મોટા, તે પેલું પાટિયું આમ ઢોળવા જોઈએ, તે પેલાથી ના થાય એટલે મને રીસ ચડી ગઈ, ખૂબ ચડી. તે પછી આમ લઈને ઘી રેડતા હતા ને ત્યારે મેં પાટિયો ઊંચો કર્યો. આ ધાર પાડો છો?
પછી દાદા?
એટલે એમને લાગ્યું ખોટું, ને પછી પેલા બધા ગયા પછી એમને ખૂબ વઢ્યો. મેં કહ્યું આ આવું ના ચાલે, એકદમ પાટિયું ઊંધું વાળી દેવાનું. ત્યારે કહે હું કંઈ ઓછી તમારા ભાઈબંધને ઓછું મૂકવાની હતી, હું આપત ને ધીમે ધીમે આપત, તમે બહાર ઢોળી દેવડાવો એનો શું અર્થ. પછી મને કહેવા માંડ્યા તમે મારું બધાની વચ્ચે અપમાન કરી નાખ્યું.
સ્વભાવ છે એની પાછળ.
પણ દાદા ઘી તો બગાડાય નહીં ને?
એ બધી વાત સાચી, પણ આ અમારા પટેલો શું કરે? અમારી ત્યાં લગ્ન હોય ને આ પટેલોના, તો એ શું કરે? ઘીની વાઢી પીરસવા કોને મોકલે? કે જેને કોઈ દાડો એની જોડે ન ફાવતું હોય અને જે ઘી બગાડ કરે એવા માણસને મોકલે. એટલે થોડું વધુ ઢોળાય તોય વાંધો નહીં, પણ લોકોના મનમાં એમ થાય કે નર્યું ઘી 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 જ કરી નાખ્યું છે, એટલે વિરોધી માણસને મોકલે. અને તમે એ બગાડને ગણવા જાઓ, તે બગાડ નથી, એની પાછળ સ્વભાવ છે. એ શું કહે કે બગડવા ના દેવું જોઈએ, એવી એમની ઈચ્છા. અને મારું કેવું કે આખી થાળી બગડવી જોઈએ, એટલે ખોટું મારું હતું આમાં, એમાં એમનો ઈરાદો ખોટો નહોતો. એ કહે છે હું બધું એમને ધરાઈને જમાડીશ, પણ તમે તો બહુ ઉતાવળિયા, ધાંધલ ધમાલ કરી નાખો, અને મારે તો આ પાટિયું આમ કરવા જોઈએ એટલે મારું મગજ તપી જાય, પણ તે આમ પાછું કેવું, ધીમે રહીને આમ દદુડી પડે, એ પોષાય નહીં ને, મગજ આમ થઈ જાય. જ્ઞાન નહોતું ત્યારે બહુ થઈ જતું હતું, એટલે હીરાબાઈ જાણે કે બહુ વસમા માણસ હતો, આમની જોડે કંઈ પૈણ્યા એવું થાય એમને.
અમે કબૂલ કરીએ અમારી ભૂલો.
એ તો પછી મોટી ઉંમરમાં સમજાયું કે એમનું ડાપણ હતું ને મારું ગાંડ પણ હતું. ધીમે ધીમે એટલે એમને જેમ જેમ જરૂર હોય તેમ તેમ રેડતી જઈશ, અને આ તો ગાંડ પણ જ હતું મારું, આ તો આમ ઢોળી દઉં, ઇઝ ઇટ વે, આ કઈ રીત છે. અને મને પોતાને ગાંડ પણ સમજાયું ત્યારે મેં કહ્યું આ તમારી કદર સાચી, સમજાય તો ખરું ને કોક દાડો, ના સમજાય જેને ન્યાય બુદ્ધિથી જોવું છે.
સમજાય, પણ કબૂલ કરવું એ મહત્વની વસ્તુ છે.
ના, મોઢે કબૂલ ના કરું, પણ મારા મનમાં સમજી જાઉં ને, મોઢે કબૂલ ના કરું હું. એટલી બધી મેડનેસ નહોતી, એટલી બધી મૂર્ખતા નહોતી. એ તો એવું છે ને, મોઢે કબૂલ કરીએ તો તે વખતે જ્ઞાન નહીં, અને કબૂલ કરીએ તો ઇગોઇઝમને લાય બળે, અહંકારને લાય બળે. તે ઇગોઇઝમ છે ત્યાં સુધી તો લાય બળે, એવું તો ન જ કરવું જોઈએ, પટ્ટીઓ ક્યાંથી મારીએ. પણ મનમાં સમજી ગયો કે આ મારી ભૂલ થઈ છે.
પોતાની ભૂલો સુધારી લીધા એડજસ્ટમેન્ટ.
એટલે મને ઘણા વર્ષ પછી સમજણ પડી કે આમની વાત સાચી છે ને મારી ભૂલ હતી. ઘણા વર્ષ પછી વિચારતા સમજાયું કે એ રેગ્યુલર પીરસતા હોય, માપસર પીરસતા હોય, અને આ તો આપણું ઇમોશનલપણું છે એક જાતનું. પાટિયું ઢોળી દે તે કેટલાકને ના ફાવે, વધારે ઘી પડી જાય તો. એટલે આવી ખોટી ભૂલોમાં માર લઠ્ઠમ લઠ્ઠા લઠ્ઠમ લઠ્ઠા. પણ પછી હિસાબ કાઢ્યો કે આ એમનું પદ્ધતસરનું છે ને મારું આ લાફાપણું છે. વધારે ઢોળી દઉં તે એમને ખરાબ લાગે. પછી સમજી ગયો સ્વભાવ બળ્યા એવા. એમનો સ્વભાવ કેવો છે? વ્યાજબી સ્વભાવ છે, નોર્મલ સ્વભાવ. એટલે જેને જેટલું જોઈતું હોય તેટલું રેડવું જોઈએ, ત્યારે એ કંઈ ખોટું ના કહેવાય. મારો સ્વભાવ તે ઘડીએ એબનોર્મલ હતો, હવે નોર્મલ થઈ ગયો, પણ તે દાડે એબનોર્મલ હતો. એબનોર્મલ સ્વભાવ એ ગાંડપણ છે, મેડનેસ છે, આસક્તિ છે એક જાતની. અતિશય નોબલપણું તે ગાંડપણ અને બહુ કરકસરવાળું ગાંડપણ છે. નોર્માલિટી જોઈએ. પણ એમનો હાથ જરા પાતળા સ્વભાવનો હતો ને, તે મને નાનપણમાં બહુ રીસ ચડે. મેં લહાય ઉકાળા થયા કરે કે આવા પાતળા સ્વભાવના કંઈથી આવ્યા અહીં આગળ. અને પછી ચપોડું ચોપડું આવડું આવડું. પછી સમજાયું કે આ તો ભૂલ છે. એમની પ્રકૃતિ આવી હોય, મારી પ્રકૃતિ આવી હોય. મારી પ્રકૃતિને લોકો લાફો કહે, એમની પ્રકૃતિને ચીકણી કહે બધા. આ બધી પ્રકૃતિ નોર્મલ પ્રકૃતિ જોઈએ, પ્રમાણસર પ્રકૃતિ જોઈએ. એટલે મારી એ ખોટી છે ને એમની ખોટી છે. નોર્મલ જોઈએ ને, કેવી જોઈએ? લડ્યા કરવા જેવું છે જ નહીં આ જગત. એની પ્રકૃતિ પ્રમાણે એ ચાલ્યા કરે. પછી આમ કરતાં કરતાં અથડાઈ અથડાઈને બે ચાર વર્ષમાં ઠેકાણે આવી ગયું. આપણે સમજી ગયા, તારણ કાઢી લીધું કે આમાં આમની કરેક્ટ વાત છે, સાચી વાત છે. અને કરેક્ટમાં ફરી પછી નહીં જોવાનું બીજી વાર. એક વાર કરેક્ટનેસ નક્કી કરી દીધી કે આ બાબતમાં કરેક્ટ છે, એટલે પછી બીજું જોવાનું નહીં. બીજું બધું સંજોગવશાત. સંજોગવશાત એ તો ભગવાનથી એ ફેરફાર ના થાય. એટલે મારી ભૂલો સુધારી અને પછી એડજસ્ટમેન્ટ લીધું.
હીરાબામાં બેઠું શંકાનું ભૂત.
દાદા, હીરાબા તમને તીખા ભમરા જેવા કહેતા, તો તમે કોઈ વખત એવી તીખાશ બતાવેલી?
હા, એ તો હીરાબા અને અમારે બેને મતભેદ પડતો નહોતો. પણ એક દાડો સંજોગ એવો થયો હતો કે મારે આવું કરવું પડ્યું, ધૂણવું પડ્યું. કારણ કે સામે ઘેર છે તે બ્રાહ્મણ રહે, એ ત્યાં આગળ બાના વખતથી મેળાપ, 30-40 વર્ષથી. તે હીરાબાની બેઠક ત્યાં, હું ત્યાં બેસતો. પણ પછી આ જ્ઞાન થયા પછી લોકો અહીં દર્શન કરવા આવવા માંડ્યા ને, તે હીરાબા ત્યાં બેઠા હોય. તે એમણે ફટવ્યા હીરાબાને સહેજ.
ફટવ્યા?
એ ધણીને વળતી હોય તે એણે આમને હવું શીખવાડ્યું થોડું. તે હું જાણું કે આ ફટવે છે એ એના ધણીને છે, તે કૂતરાની પેઠ રાખે. અને મારે ત્યાં તો અક્ષરે બોલાય નહીં ને ચાલે નહીં કંઈ. એ જે બઈ હતી ને, તે ત્યાં આગળ માથું ઓઢ્યા વગર બેસતી હતી ઓટલા ઉપર. પાછી કહે, આ તો તમારા આવ્યા પછી અમે માથે ઓઢીએ છીએ બા, દેખતા જ ઓઢી લે, દાદા આવ્યા કહે છે. ભલે ને 30 વર્ષનો હોઉં, પણ એટલો મારો પ્રતાપ લાગે. શું કહ્યું? અને પછી ચાલ્યું તોફાન.
દાદા, તોફાનમાં શું થયું?
આ તો એક છોડી પગે લાગતી હતી, એ વિધિ કરતી હતી બિચારી, જવાન ઉંમરની છોકરી. પેલા એ હીરાબાને શીખવાડેલું, આ છોડીઓ અડે છે તે દાદાનું મન ફરી જશે. એટલે આ ગભરાયા બિચારા. આ તો ખાનદાન બાઈ. તે કેવી ખાનદાન બાઈ! કોઈ દાડોય કશું આગું પાછું નહીં. અમે જે પૂર્વભવે ચિતરેલું તે પ્રમાણે આ બધું મળ્યું. અને નાનપણમાં રૂપાળા બમ જેવા. પછી હવે શું જોઈએ? અને નિર્દોષ બિચારા. એમને ગુના કરતા આવડે નહીં, કપટ કરતા બહુ આવડે નહીં. હીરાબા મોટા મનના. કેવડું મોટું માઇન્ડ ત્યાં, કેવડું મોટું મન ત્યાં. તણી પર જરાય બીજો ભાવ ન ઉત્પન્ન થાય એવા હીરાબા, પણ એ સામી જગ્યાએ બેસે બ્રાહ્મણને ત્યાં, એ લોકોએ કાનમાં રેડ રેડ કર્યું કે આ નાની નાની છોકરીઓ આવે છે ને દાદાજી આ સંયમી છે ને એમનું સંયમ તોડી નાખશે. હવે ઈરાબાના મનમાં એમ થયું કે મારી આબરૂ શું રહે, એ આબરૂદાર અને હું ના આબરૂદાર. એમના મનમાં પેઠું કે મારી આબરૂ જતી રહેશે, એ પેલાએ રેડ્યું ને. પછી એ તો એમનામાં બહુ ભરાઈ ગયું આખું. હું જાણતો તોય ખરો કે આ દવા અવળી થઈ રહી છે, છતાં અમે ના તો કહીએ જ નહીં કે ત્યાં બેસવા ના જશો એવું ના કહીએ. કોઈની સ્વતંત્રતા અમે બંધ ના કરીએ.
હીરાબાએ કર્યું ત્રાગુ.
બિચારી છોડીઓ વિધિ કરવા આવે ને તે હીરાબાને તો કશો રોગ નહીં, બિચારા સરસ માણસ. પણ સામા બારણે બેસે ને તે પેલા બૈરાએ ચડાવેલા એમને કે આ બધી નાની નાની છોડીઓ આવે છે, બહાર ખોટું દેખાય બધું, આ તો કંઈ સારું દેખાય. દાદાજી સારા માણસ ને આ બધું ખોટું દેખાય. લોક જાત જાતના આરોપ કરે. તે આ ગભરાઈ ગયેલા બિચારા. આ સારા માણસ, તે લોકોએ અવળું નાખ્યું મહી, તે જે દૂધનો દૂધપાક બનાવવાનો હતો તેની મહી મીઠું નાખી આપ્યું આ લોકોએ. મેં કહ્યું આ મીઠું કાઢી નાખો આપણે, નહીં તો વેશ થઈ જાય, દૂધપાક ના થાય આ અને ચાએ ના બને. દૂધમાં મીઠું નાખે તો શું થાય,
ફાટી જાય.
તે હું જાણતો હતો કે આ લોકોએ મીઠું નાખવા માંડ્યું છે તે ફાટશે જ્યારે ત્યારે. પણ મેં રાહ જોયેલી. તે એક દાડો લાગમાં આવી ગયા. છોડી અહીં વિધિ કરતી હતી ને તે આમણે શું કર્યું. પૂંજો વાળતા વાળતા મનમાં ચીડાઈને ઊભા રહ્યા, એમ કે આ કંઈ આવી એને કાઢી મેલું. એ છોડીને કાઢી મેલવા માટે કર્યો રસ્તો. શું કર્યું એમણે, પૂંજો વાળતા વાળતા બારણું ભડાક કરતું અથાડ્યું. તે પેલી છોડી ચમકી, તાવ પેસી જાય એવી ચમકી. પેલી બેન જાણે કે આ અમને વિધિ કરવા દેવા માંગતા નથી, તે બેને ચમકી ગઈ કે આ જ બા નાખુશ થઈ ગયા છે. એ વિધિ કરતી હતી તામ હાલી ઉઠી. એટલે બેનની વિધિ પૂરી થયા પછી બેનને મેં કહ્યું, જા હવે બેન.
સમજી ગયા હીરાબાનું ત્રાગુ.
પછી એ છોડી ગયા પછી મેં હીરાબાને કહ્યું, શું છે હવે, તમે આમ બારણું ખખડાવતા હતા? ત્યારે કહે, ના કશુંય નથી, કશુંય નહીં, એ તો મેં સાધારણ અથાડ્યું. મેં કહ્યું, ના એવું નહીં, બારણું અથાડવામાં વાંધો નથી, પણ કયા ભાવથી તમે અથાડ્યું એ સમજી ગયો. કહ્યું, હું સમજી ગયો કે આની પાછળ ચાળા છે, આ ચાળા ના સમજણ પડે બળ્યા, અત્યારના જેવો ભોળોઈશ તે દાડે. પછી મેં કહ્યું, આજે આ બધું શું છે, આ બારણું બિચારું બૂમ પાડી ઉઠ્યું, આ બૂમ કોણે પાડી, કોઈ દાડો પડતી નથી ને. તે ગભરાયા કે આ તો સમજી ગયા બધું, અરે ના સમજે ત્યારે કંઈ કાચા છે, તમને પરણ્યા ત્યારથી સમજીએ છીએ, આ તમારું નોય ઈરાબા, તમે નોયા, કંઈક વળગ્યું છે આ. કહ્યું, ઈરાબા કોઈ દાડો એવું કરે નહીં, અમારા ઘરની ખાનદાની નહીં આવી, અમારા બા હોય અમારા મધર હોય તોય આવું કોઈ દાડો સાંભળવામાં ના આવ્યું હોય, અમારે ત્યાં ઘરમાં રિવાજ જ નહીં આવો. પેલી છોડી ભડકીને ભાગીને જતી રહે એટલા હારું જ, મને ભડકાવવા માટે નહીં. છોડીઓ જાણે કે હમણે હીરાબા વટશે. તે છોડી આમ વિધિ કરતી કરતી ભડકીને ધ્રુજી ગઈ. તે મને બહુ ખરાબ લાગ્યું કે અરે રે આ દશા, અહીં તમને તરછોડ મારવાની મળી છોકરીને. મને બે ગાળો ભાંડવી હોય તો વાંધો નહીં, આ બિચારી એને અશાંતિ રહે છે તેથી દર્શન કરવા આવી છે, શું થાય પણ. એમને આ છોકરી દર્શન કરે એ ગમતી નહોતી. મેં કહ્યું, આવું શા માટે, કોઈને ત્રાસ પડે એવું ના કરો, તમને શોભે નહીં, તમે મોટા માણસ થયા? ત્યારે કહે, ના, પણ મને આ બધું ગમતું નથી. તો મેં કહ્યું, આપણે જુદું કરી નાખીએ. તમારું મને બધું ગમે છે, મારું તમને નથી ગમતું, માટે આપણે જુદું કરી નાખીએ.
દાદાએ ભજવ્યો વેશ.
હવે ત્યારે આપણા ચંદ્રકાંતભાઈ ને એ બીજા બધા હતા, તેમને પાઠ શીખવવા માટે મેં કહ્યું, તમે આજ પાઠ શીખજો, આજ દાદા વેશ ભજવે છે. એટલે પછી અમે મોટેથી જોશથી પેલા સામાવાળા ઘરના સાંભળે, આજુબાજુના સાંભળે એ રીતે કહ્યું, આ હીરાબા જેવી દેવીને કોણે આ દવા નાખી? જે એમનામાં હતું નહીં એ ક્યાંથી આવ્યું? આ કોણ મુઆ નાલાયકો છે કે આવી ભેળસેળ કરી? તે રસ્તો છોડીને પેલી બાજુ ઠેઠ સુધી સંભળાયું. અમારી વાણી તો તમે જોયેલી હશે ને કોક દાડો, નથી જોયેલી?
પછી દાદા?
તે પછી હું તો પેલા બૈના નામનું બોલવા માંડ્યો કે આ હીરાબામાં કોણે પોઈઝન નાખ્યું, કોણે ઝેર નાખ્યું એ મારે ખોળી કાઢવું પડશે. આ હીરાબા આવા નહોતા, તમે કોઈકે કંઈક નાખ્યું છે, નહીં તો આ ચા આવી ના હોય. આ ખાનદાન ચા, પેટમાં જાય તો તૃપ્તિ વળે એવી ચા, અને આ શું થઈ ગયું? કોણે પોઈઝન નાખ્યું? એમ હોંકારીને બોલવા માંડ્યો ને એટલે પેલી બહીએ સાંભળ્યું. સાંભળીને આજુબાજુ બધું લોક ભેગું થઈ ગયું. હીરાબામાં પોઈઝન કોણે નાખ્યું આ દેવીમાં? ધણીની જોડે આવું કરવાનું? હીરાબા કહે છે, બૂમો ના પાડશો બા, બૂમો પાડશો નહીં. મેં કહ્યું, આ શું કર્યું તમે?
મહાદેવજીનો ક્રોધ તો જુઓ.
એટલે પછી હીરાબા ચૂપચાપ ચા બનાવવા બેસી ગયા. પાછો છે તે પેલો સ્ટવ જરા ખખડાવ્યો, એ પાછો ખણણ લઈને ખખડ્યો, તે સ્ટવ રડી ઉઠે એવો. મેં કહ્યું, આજ ખખડામણ ચાલી છે, આપણે સ્ક્રૂ ફેરવો, નહીં તો ઊંધું જ ચાલ્યું ગાડું. એટલે મેં કહ્યું, આ ખખડાય ખખડાય કરે છે તે બંધ નહીં થાય જ્યાં સુધી અવાજ નહીં સાંભળે ત્યાં સુધી. પીપુડીઓ ક્યાં સુધી વગાડે? જ્યાં સુધી બંદૂકો ના ફૂટે ને ત્યાં સુધી વગાડે. પણ બંદૂક ફૂટે તો પીપુડી બીપુડી બધાએ જાય ધડાક. એટલે મેં તરત જ છે તે ચંદ્રકાંતભાઈને કહ્યું, આવો તમે જોજો બધા. ચંદ્રકાંત કહે, આવું ના કરશો દાદા. મેં કહ્યું, ચૂપ બેસ, જ્ઞાની પુરુષ શું કરે છે એ તમે જુઓ, આ શીખો. એટલે બહારથી મેં કહ્યું, મહી કોણ છે અત્યારે તે આ ખખડાય ખખડાય કરે છે? તે પાછું એમને ફટાકા મારવા માંડ્યા. એટલે પછી અંદર જઈ બધા ડબ્બા બબ્બા બધું નીચે નાખ્યું. ચા ખાંડ ઇલાયચી બિલાયચી જાયફળ બાયફળ તેલ દાળ ઘી બધું ભેળસેળ કરી નાખ્યું અને એ ફફડી ઉઠ્યા. બધા આજુબાજુવાળાએ ફફડ્યા. ચંદ્રકાંતભાઈ જોયા કરે, મને કહે, દાદા આવું નહીં, દાદા આવું નહીં. મેં કહ્યું, જુઓ આ આ તમારે ઘેર આવું થાય તે ઘડીએ તને કામ લાગશે આ જ્ઞાન. એટલે પછી આડોશીઓ પાડોશીઓ કહે, ભાઈ પગે લાગીએ છીએ, આવું ના કરો, આવું ના કરો, આટલો બધો ક્રોધ. મેં કહ્યું, હા જુઓ ક્રોધ, શિવનું સ્વરૂપ તો જુઓ, આ મહાદેવજીનું. એ બધું ફેંક ફેંક કર્યું, જાણે 400 વોલ્ટ પાવર ના અડ્યો હોય.
આબરૂ જવાના ડરે કર્યું આવું.
તે પછી સામેવાળી બાઈ તો ગભરાઈ ગઈ. એને સંભળાય તેમ આમ કહ્યું, કોણે નાખ્યું આ હીરાબાને, આ દેવી જેવી બહીને? જે ધણી જોડે આ બઈ દેવી કહેવાય, પૂજવા જેવી બઈ, તેને આ કોણે નાખ્યું પોઈઝન? આ તો કોઈનું સાંભળે નહીં એવા પાછા. બહારનું કોઈ પોઈઝન પેસવા ના દે, પડવા ના દે, ત્યાં શી રીતે પેસી ગયું આ છોકરીના નામથી? દાદાને આ છોકરીઓ ફસાવી જશે કહે છે. એટલે આ હીરાબા ગભરાઈ ગયા કે હાય હાય બાપ, ત્યારે મારી આબરૂ શું રહે ને એમની શું આબરૂ રહે? અમારી આટલી ઉંમરે બધી આબરૂ જતી રહે ને? અરે આ દાદો તો આખી દુનિયાનો દાદો છે. કોઈને ત્રાસ ના થાય તો એ છોકરીઓને પણ કેમ ત્રાસ અપાય? તમે દેવી જેવા નહીં? અને કેવડી મોટી ભૂલ કરી છે આ
દાદા! એ નાટક તો કરવું પડે ને, એ નાટક કરવા જ પડે બધા.
તે તેલ, ગોળ, ઘી બધું ભેગું કરીને બધું વાસણો કાચના બાચના ભાંગી નાખ્યા. ચંદ્રકાંત કહે, શીખી ગયો દાદા. મેં કહ્યું, હા ડાયો થઈ જા, વહુને બા કહેવાનો વખત ન હોય. પાણાભાઈ પણ શીખી ગયા. દાદા તો જ્ઞાની પુરુષ, કોઈ એમને કહે તમને ડોલર નહીં મળે તોય દબાય નહીં. જ્ઞાની પુરુષ કોઈને દબાવે નહીં અને કોઈનાથી દબાય નહીં.
કર્યું નાટક કલ્યાણને કાજ. મેં બાને પૂછ્યું તું, બા પછી તમે શું કર્યું? આ બધું દાદાએ ઢોળી નાખ્યું ત્યારે? ત્યારે બા કહે, શું બોન, મેં તો વેણી લીધું ને પછી ચા ને ખાંડ ભેગું જ હતું ને, તે એની ચા બનાવી.
ના, એ ચગ્યું તું આમ, કોઈ દાડો ચગે નહીં. આ પેલા લોકોએ શીખવાડી રાખેલું બધું, કે જરાક વધારે કરશો એટલે છોડીઓ જતી રહેશે, પછી પેશશે નહીં. કોક વખત આ જ્ઞાનીનો અવતાર હોય ને બિચારી છોડીઓ દર્શન કરવા આવે, તે જંપીને દર્શન તો કરવા દો લોકોને. એટલે સુધી શીખવાડેલું કે દાદા ફરી પણશે આ છોડીઓ જોડે. એવું શીખવાડ્યું તું કે આ છોડીઓ દાદાને લઈ જશે. અરે મુઆ, એવું હોતું હશે? કેટલા વર્ષનો હું ડોસો થયેલો માણસ ને એ કઈ જાતના માણસ! આવું શીખવાડેલું. પણ એ આપણા કર્મ વાંકા ત્યારે જ શીખવાડે ને. આ કર્મ વાંકા ખરા ને, એમનો શો દોષ બિચારાનો? એમનો દોષ નથી, મારા જ કર્મનો દોષ. એ બાઈ તો મારા હિતમાં જ હતા, પણ હીરાબાને શું કહે? આ બધા સત્સંગીઓ પેસે છે ને, કોઈ આપણું થાય નહીં. અને આ નાની નાની છોકરીઓ પેસે છે ને, એ શોભાસ્પદ નથી. એટલે હીરાબાના મનમાં એમ થયું કે આ તો મારી આબરૂ જશે, એટલે ભય ઘાલી દીધા તા બધા. હવે મારે તો આ હકીકત છે એને ના કહેવાય નહીં, એટલે બફર તરીકે મારી સ્થિતિ થઈ. એટલે મેં જાણ્યું કે હવે આનો હિસાબ તો ચોક્કસ કરી નાખવો પડશે, હિસાબ લાવવો જ પડશે. એટલે પછી દવા એવી કરી કે ફરી હીરાબા કશું આવું કરવા જાય ત્યારે પેલા કહે, એ ના કરશો, આપણે એમનામાં ભાઈનામાં પડવું જ નથી, ભાઈનો સ્વભાવ બહુ કડક છે. આવો કડક સ્વભાવ આ તો મહાદેવજી જ જોઈ લો ને કહે છે. એટલે બધી છાપ પાડી દીધી. તે હીરાબાએ જાણે તીખા ભમરા જેવા છે.
દાદા, તમે હીરાબાના પ્રતિક્રમણ કરો ખરા?
કરીએ ને, ના કેમ કરીએ? અમારી ગરજ છે. અમારે મોક્ષે જવું હોય તો કરવાના ને, મોક્ષે ના જવું હોય તો કંઈ નહીં. હીરાબાના શું, છોકરો હોત તો છોકરાનાય કરત. કારણ મારે મોક્ષે જવું છે, મારે ગરજ છે ને.
પણ દાદા, જેના ઘરમાં સ્ત્રી પૂજાય છે તેના ઘરમાં દેવ વસે?
હા, અમે હીરાબાને પૂજીએ છીએ. પહેલા 35 વર્ષ સુધી ગાંડા કાઢ્યા.
મનના ગુણાકારના ભાગાકાર.
અમારી આ એક આંગળી જરા આઘી પાછી થઈ તેમાં આટલી બધી અડચણ પડે છે, તો બધા આંગળામાં હીરાબાને જેવું થયું તું તો એમને કેટલી અડચણ પડતી હશે. આ તો મને સમજણ પડી. એક આંગળી આવી છે ને, મોઢું ધોવાતું નથી. હવે આમ કરીને ધોવા જઈએ તો ભલીવાર આવતો નથી. ત્યારે મેં કહ્યું, આ હીરાબાને છે તે એક આંખ ને એક પગ નકામા થઈ ગયા તો કેવી અડચણ આવતી હશે. એટલે આ મને અનુભવ થયો. માટે આ આવી દુનિયામાં કેમ રહેવાય? એકાદ આંગળીમાં જો આટલું બધું ભાંજગડ થતી હોય તો બળી આ દુનિયામાં રહેવાય કેમનું? હીરાબાનું શરીર આવું થઈ જાય ને, તે એક ફેરો અમારું મન એવું બોલ્યું કે બળ્યું, આ દુઃખ એમને પડે છે એના કરતાં છૂટે તો સારું. તે પછી તો કેટલી કેટલી મેં વિધિઓ કરી.
હા
ના, 100 વર્ષના થાઓ બા, દવા ચાકરી હું કરીશ કહ્યું, કોઈ નહીં મળે તો મારી સમજણ પ્રમાણે હું ચાકરી કરીશ, પણ એ જીવો જલ્દી છૂટે એવું કોઈને માટે ના થાય ને.
ના થાય.
ભૂલો ભાંગવી તે જ વિતરાગ માર્ગ.
આ અમારી ટેપ રેકર્ડ વાગે તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો, નહીં તો ના ચાલે. ટેપ રેકર્ડની પેઠે નીકળે છે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તોય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને કે પણ સાહેબ ટેપ તો તમારી જ ને, એવું કહે કે ના કહે, કંઈ બીજાની ટેપ હતી એટલે એ શબ્દો અમારે ધોવા પડે, ના બોલાય અવળા શબ્દો. આ દુનિયામાં બધા નિર્દોષ છે, પણ જો આવી કડક વાણી નીકળે છે ને અમારે તરત પ્રતિક્રમણ કરવાના. અમે સાધુ આચાર્યો બધાને નિર્દોષ જોયેલા છે, અમારે માટે દોષિત એકુંય છે નહીં, અને દોષિત જે બોલાય છે તેમાંય કોઈ દોષિત અમને દેખાતો જ નથી. પણ તે દોષિત બોલાય ખરું, એટલું છે ને અમારે એની પાછળ પ્રતિક્રમણ હોય છે તરત, એટલી અમારી આ 4 ડિગ્રી ઓછી છે ને તેનું આ ફળ છે. બાકી નહીં તો સંપૂર્ણ વિતરાગતા વર્તે છે. વિતરાગનો માર્ગ એટલે ભૂલો ભાંગવી તે, જ્યાંથી ત્યાંથી ભૂલો ભાંગવી અને લોકભાષામાંથી વિતરાગ ભાષામાં આવવું તે અમે ડખોડખલ કરીએ. કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ, પણ કુદરતમાં અમારી ભૂલ તો થઈ જ ને, તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય, સામાનું મન તૂટી ના જાય તેવું અમારું હોય. પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે, છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલાઈ જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય, છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂલ માલમ પડે એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે. મારાથી છે એને નથી એમ ના કહેવાય, અને નથી એને છે એમ ના કહેવાય. એટલે મારાથી કેટલાક લોકોને દુઃખ થાય. જો નથી એને હું છે કહું તો તમારા મનમાં ભ્રમણા પડી જાય, અને આવું બોલું તો પેલા લોકોને મનમાં અવળું પડી જાય કે આવું કેમ બોલે છે. એટલે મારે પેલી બાજુનું પ્રતિક્રમણ કરવું પડે રોજ, આવું બોલવાનું થાય તો, કારણ કે પેલાને દુઃખ તો ન જ થવું જોઈએ. પેલો માને કે અહીં આ પીપળામાં ભૂત છે, અને હું કહું કે આ પીપળામાં ભૂત જેવી વસ્તુ નથી, એનું પેલાને દુઃખ તો થાય, એટલે પાછું મારે પ્રતિક્રમણ કરવું પડે. એ તો હંમેશા કરવું જ પડે ને. હું કોઈને દુઃખી કરવા માટે નથી આવ્યો, કોઈને દુઃખ થાય એને માટે અમે નથી આવ્યા. અમે તો સુખી કરવા માટે આવ્યા છીએ, અને અજ્ઞાનીને જ્ઞાની બેઉ જણને સુખ આપી શકાય નહીં, માટે આ બાજુનું પ્રતિક્રમણ કરવું પડે.
ઘણીવાર અજ્ઞાન હોય છે તે જ્ઞાનનો આંચળ ઓડીને પ્રગટ થાય છે.
અજ્ઞાન પ્રગટ થાય તો ટકે નહીં, એક સેકન્ડે ટકે નહીં, અને આપણે અહીં તો બિલકુલ ટકે નહીં, કારણ કે આપણું જ્ઞાન કેવું છે, ડિમાર્કેશનવાળું જ્ઞાન છે, ભેદરેખાવાળું જ્ઞાન છે. આ અજ્ઞાન ને આ જ્ઞાન બેની વચ્ચે ડિમાર્કેશનવાળું, એટલે અહીં તો ચાલે જ નહીં ને કોઈ પણ. પછી એને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે, વાળી લેવાય એટલું વાળી લઈએ પાછા, કે ભાઈ અમારી ભૂલચૂક થઈ હોય તો અમે પ્રતિક્રમણ કરીએ છીએ. દુઃખ તો મનુષ્યોને ન જ કરાય, તને એની અણસમજણ હોય, પણ એને મન તો એ સમજણ જ છે ને. આપણને એની અણસમજણ લાગે, પણ એને તો સમજણ જ માની બેઠો છે ને, એને દુઃખ કેમ થાય આપણાથી.
કરુણાના પ્રતિક્રમણ.
એ તો હું આ અવતારમાં સાધુ મહારાજનું આવું બોલું છું, આ આખા જગતના તમામ ધર્મ માર્ગોમાં ઊંધું કરી રહ્યા છે એ બધા માટે હું તો બોલું છું, જાણે કે આ ધર્મનો રાજા જ હું છું. પણ આવી રીતે લોકોનું ઊંધું અમારાથી બોલાય નહીં. આમનાથી આ લોકો બધા છૂટવા જ જોઈએ એટલે બોલીને પણ પાપ વરેલા છે, અને વખતે એ પાપ મારે કંઈ ભોગવવાના હોય તો એ પાપ મારે ભોગવવા પડે છે, બીજા પાપ નહીં, બીજા મારા સ્વતંત્ર પાપ તો છે જ નહીં. હવે આવું બોલવું પડે તે છે તે અત્યારે શું રહ્યું, ખાલી હું બોલું છું. આ બોલતી વખત અમે જાણીએ છીએ કે આ ઊંધું બોલાય છે, પણ એ શબ્દો બહાર પડ્યા વગર રહે નહીં ને.
એ તો દાદા કરુણાભાવે બોલે છે ને.
છે કરુણાભાવે, પણ કરુણાભાવે પણ આમ ન હોવું ઘટે. આમ અમારી વાણી સ્યાદવાદ જ ગણાય, પણ કોઈ ધર્મવાળાને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું મારું આ વર્તન હોય છે, અને પક્ષપાત નહીં કોઈ જગ્યાએ. હવે આ કોઈ ધર્મ માટે જે કહેવું પડે છે ને કે આ વ્યાજબી નથી એવું કહ્યું ત્યાં સ્યાદવાદ ચૂકાયો, છતાં વ્યાજબી પર ચડાવવા માટે આમ બોલવું પડે છે. પણ ભગવાન તો શું કહે છે કે આય વ્યાજબી છે ને પેલુંય વ્યાજબી છે, ચોરે ચોરી કરી તે વ્યાજબી છે અને આનું ગજવું કપાયું તે વ્યાજબી છે. ભગવાન તો વિતરાગ, ડખોડખલ કરે નહીં ને, ગાલમેલ કરે નહીં ને, અને અમારે તો ખટપટ બધી, અમારે ભાગ આ ખટપટ આવી. કાયદો શું છે કે કોઈ પણ માણસને તમે જ્ઞાનની વાત કરી શકો, પણ એ જ્ઞાન ના લઈ શકે એવા હોય, ઠંડા હોય, તો તમારે ધીમું મૂકવું, વિતરાગ થવું. પણ આની પાછળ એ કરુણા છે કે આ અહીં સુધી આવ્યા છે તો પામો ને અલ્યા. આ આટલો તાવ છે તે છતાં દવા નથી પીતા, દવા તૈયાર છે પણ તે કાયદેસર ના ગણાય એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે. આપણે લેવા દેવા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવું પડે. આને ભગવાને કરુણાના પ્રતિક્રમણ કહ્યા છે. અમે તો દવા કરી નાખીએ ઝટ, અને પછી અમે તો વિતરાગ જ હોઈએ, અમને રાગદ્વેષ ના હોય, દવા કરવામાં તૈયાર, અને ભૂલે ચૂકે એના તરફ સહેજ અભાવ થઈ જાય. આમ તો ના જ થાય, પણ વખતે થઈ જાય તો અમારી પાસે પ્રતિક્રમણની દવા હોય એટલે તરત જ દવા કરી નાખીએ, તરત જ પ્રતિક્રમણની દવા હોય ને.
બે જવાબદારી વાળું વર્તન ના ચાલે.
હું તો ઔરંગાબાદ જઉં ને તો ત્યાં બધા પ્રધાનો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમએલએ એવા બધા આવે. હવે એ આવે એટલે મારે તો બધું કરવું જ પડે ને. એ કહે હું એમએલએ છું, મારે આમ પ્રસારણ કરવું છે ને મારે આમ કરવું છે, તો વિધિ કરી આપો. હવે મેં કશુંય માલ નહીં, આમ નોકરીમાંય ના રખાય એવા.
ચોખ્ખી ભાષામાં બોલીએ તો બેલના ભરેલા.
શું થાય ત્યારે, પણ આવું બોલીએ તો પ્રતિક્રમણ કરવા પડે ને, છૂટકો જ નહીં ને. અમે કોઈ દાડો આવું ના બોલીએ, પણ બોલીએ તો અમે પછી પ્રતિક્રમણ કરીએ. પણ શું થાય તે, આય માલ ભરેલો હોય ત્યારે જ નીકળે છે ને, એમને એમ કંઈ નીકળે, એના પાછા પ્રતિક્રમણ અમારે કરવા પડે, છૂટકો જ નહીં ને. અમારે તો ચાલે જ નહીં, બે જવાબદારીવાળું વર્તન કોઈનું ના ચાલે.
પ્રતિક્રમણ ના કરે તો દાવા માંડે.
આપણી ભાવના ના હોય એની વિરાધના કરવાની, તો પછી પ્રતિક્રમણ કરવા જોઈએ? આપણે તો જે સાચી વાત છે એ જ કહીએ છીએ ને.
એવું છે ને, અમે જે ઘડીએ બોલીએ તે ઘડીએ અમારે પ્રતિક્રમણ જોરદાર ચાલતું હોય, બોલીએ ને સાથે જ.
પણ જે સાચી વાત છે એ કહેતા હતા, એમાં શું પ્રતિક્રમણ કરવાના?
ના, પણ તોય પ્રતિક્રમણ તો કરવા જ પડે ને. કોઈનો ગુનો તે કેમ દીઠો? નિર્દોષ છે તોય દોષ કેમ જોયો? નિર્દોષ છે તોય એનું વગોવણું તો થયું ને. વગોવણું થાય એવી સાચી વાત પણ ના બોલાય. સાચી વાત એ ગુનો છે, સાચી વાત સંસારમાં બોલવી એ ગુનો છે, સાચી વાત હિંસક ના હોવી જોઈએ, આ હિંસક વાત કહેવાય. હું બોલું ને પણ અમારી જાગૃતિ રહે અને તમારાથી બોલાય નહીં આવું. જાગૃતિ હોવી જોઈએ ને, મોઢેથી બોલાય નહીં. બોલશો તો તમારે બહુ જ પ્રતિક્રમણ કરવા પડશે.
પ્રતિક્રમણ ના કરો તો પછી શું થાય? દોષ લાગે?
એ દાવા કરી આપે. આપણી પર કોર્ટમાં 100 દાવા માંડ્યા હોય લોકોએ, એનો નિકાલ ના કરીએ તો શું થાય? દાવા ઊભા જ રહ્યા. એટલે પ્રતિક્રમણ ના કરે ત્યાં સુધી દાવા ઊભા રહ્યા.
આજનું દર્શન ને ગર્ભવની રેકર્ડ.
અમને જગત આખું નિર્દોષ દેખાય છે, પણ તે શ્રદ્ધામાં છે. શ્રદ્ધામાં એટલે દર્શનમાં અને અનુભવમાં આવ્યું છે કે નિર્દોષ જ છે, છતાં વર્તન જે છૂટતું નથી હજુ. અત્યારે કોઈ ફલાણા સંતની અવળી વાત આવી, એ ગમે તેવા હોય તો પણ તમારે તો એ નિર્દોષ જ દેખાવા જોઈએ. છતાં અમે પેલું બોલીએ કે આવા છે આવા છે, એ ના બોલાય. અમારી શ્રદ્ધામાં એ નિર્દોષ છે. જ્ઞાનમાં આવી ગયેલું છે કે નિર્દોષ છે, વર્તનમાં બોલાય છે, એટલે આ ટેપ રેકર્ડ કહીએ છીએ એને. ટેપ રેકર્ડ થઈ ગઈ એને શું થાય? પણ ટેપ રેકર્ડ ઇફેક્ટિવ છે ને બધી, અસરકારક છે ને બધી. એટલે પેલાને તો એમ જ થાય ને કે હમણે આ દાદા જ બોલ્યા.
અને એ બોલતી ઘડીએ આ ભૂલ કહેવાય એવું અંદર હોય ખરું?
હા, બોલતી ઘડીએ ઓન ધી મોમેન્ટ તત્ક્ષણ ખબર હોય, આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું બોલાય છે.
એ બરોબર છે, પણ પેલા સંતની આ ભૂલ કહેવાય એવું જે બોલાઈ રહ્યું છે તે વખતે એવી ખબર હોય ને કે એમની આ અપેક્ષાએ આવી ભૂલ કહેવાય?
હા, કઈ અપેક્ષાએ એમની ભૂલ કહેવાય એ જાણીએ, પણ એ માન્યતા તો પહેલાની હતી ને. આ બધું એ પહેલાનું જ્ઞાન હતું, એટલે આજની ટેપ રેકોર્ડ નથી આ.
એટલે પહેલાનું જ્ઞાન આ ટેપમાં બોલવામાં હેલ્પ કરે છે?
હા, અને હજુ તો એ અત્યારે બોલી જ રહ્યું છે, પણ લોક તો એમ જ જાણે ને કે આજે દાદા બોલ્યા, હમણે દાદા બોલ્યા. પણ હું જાણું કે આ પહેલાનું છે, તોય અમને ખેદ તો થયા કરે ને. આવું ના નીકળવું જોઈએ, એક અક્ષરે નીકળવો ના જોઈએ.
હવે આવું જો જેમ છે તેમ ના બોલો તો સાંભળનારા બધા ગેરમાર્ગે દોરાય એવું બને ને?
સાંભળનારાઓ? પણ એ બુદ્ધિનો ડખો જ ને, વિતરાગને ડખો નહીં ને કશો.
પણ સાંભળનારાઓ તો બુદ્ધિને આધીન જ હોય છે ને?
હા, પણ મારી બુદ્ધિમાં આ સાંભળનારને નુકસાન થશે એટલે પ્રોફિટ એન્ડ લોસ, નુકસાનને નફો જોયા ને. પ્રોફિટ એન્ડ લોસ તો બુદ્ધિ દેખાડે કે સામાન્ય નુકસાન થશે. છતાં અત્યારે અમે આ સંતનું બોલ્યા, પણ આજે આ કામનું નથી. પણ તે દાડે અમે એવું નહોતા માનતા કે આ જગત આખું નિર્દોષ છે.
તે વખતે બુદ્ધિનો ડખો હતો એવું થયું ને?
હા, તે દાડે બુદ્ધિનો ડખો હતો.
એટલે બધું વર્તન પહેલાના જ જ્ઞાનને લઈને છે ને?
પહેલા જ્યાં સુધી બુદ્ધિ હતી ને ત્યાં સુધી આ કોચેલું, પણ બુદ્ધિ ગયા પછી કોચે નહીં ને. નહીં તો બુદ્ધિ દરેકને કોચ્યા કરે. હંમેશાય જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ, સરખામણી અને વિરોધાભાસ ચાલ્યા જ કરે.
અને સિદ્ધાંત મૂક્યો છે ને કે આ નિર્દોષ છે.
એટલે છે નિર્દોષ ને શા માટે આવું થાય છે? અમે આ ઉઘાડું કહીએ છીએ કે જગત આખું નિર્દોષ છે, અને એક બાજુ આ શબ્દો આવા નીકળે છે.
વાણી જુદી અભિપ્રાય જુદા.
વાણી બોલે એની પર અભિપ્રાય જુદો. કેવું આ જગત? વાણી બોલે છે એની પર અભિપ્રાય કેવો છે? કે આવું નથી, આ ખોટું છે, આવું ના હોય. પણ જુઓ ને, આ દુનિયા કેવી ચાલે છે. સાથે બોલીએ એટલે સાથે સાથે જાગૃતિ એ ભણી ચાલે.
અને જાગૃતિ હોય
હા કે આવું ના હોય, કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે, જાણ્યું છે, અનુભવમાં પણ આવી ગયું કે નિર્દોષ છે. પણ વર્તનમાં આવું બોલાય છે, વર્તનમાં કેમ નથી આવવા દેતું? આ વચ્ચે વાણી છે એ દખલ કરે છે.
પણ આપની તો સતત જાગૃતિ છે.
જાગૃતિ ખરી, પણ આવી વાણી બંધ ના થાય ત્યાં સુધી પૂર્ણ પદ તો મળે નહીં. વાણી કેવી નીકળે છે, આમ જોશ બંધ. હવે આ વાણી ક્યારે ભરેલી? જ્યારે જગત નિર્દોષ જોયું નહોતું તે વખતે ભરેલી, કે આ દોષિત છે, આ લોકો આવું કેમ કરે છે, આવું ના હોવું જોઈએ, ધર્મ આવો કેમ હોવો જોઈએ. એ જે ભરેલો માલ છે તે આજે નીકળે છે, ત્યારનો અભિપ્રાય આજે નીકળે છે, અને આજનો અભિપ્રાય સહમત નથી. એટલે આ અમે બોલીએ છીએ, જોડે જોડે આ અભિપ્રાય જુદો રહે છે, બેઉ સાથે ચાલે, અને જોડે જોડે અમારી પ્રતીતિમાં છે કે એ દોષિત નથી. પ્રતીતિમાં નિર્દોષ છે એ પ્રતીતિ આખી બદલાઈ ગયેલી છે, એટલે નિર્દોષ છે એમ માનીને હું બોલું છું. આ
નિર્દોષ છે એમ સમજીને બોલો છો?
હા.
તો પછી તમારે પ્રતિક્રમણ શા માટે કરવા પડે?
પણ ના બોલાય, શબ્દે બોલાય નહીં. એવો વાંકો શબ્દે કેમ બોલ્યા? સામો તો છે જ નહીં અહીં આગળ. સામાને દુઃખ થતું નથી, અને તમારે બધાને વાંધો નથી કે દાદાને એમની બિલીફમાં તો આવું નિર્દોષ જ છે, પછી હવે વાંધો નથી. પણ શબ્દ આવો ભારે કેમ બોલ્યા? માટે પ્રતિક્રમણ કરવું પડે, ભારે શબ્દે ના હોવો જોઈએ.
તમે તો છૂટાને છૂટા જ રહો છો વાણી બોલો ત્યારે, તો પછી શા માટે પ્રતિક્રમણ?
છૂટા છે એટલે પ્રતિક્રમણ મારે નહીં બોલવાનું. આ અંદરના અંદર જે કરે ને, જે બોલે ને, તેણે જ કરવાનું. તમે પ્રતિક્રમણ કરી લો, અને તમારે એવું જ છે, આ પ્રતિક્રમણ તે તમારે નહીં કરવાનું, ચંદુભાઈને કહી દેવાનું. જેણે અતિક્રમણ કર્યું ને તેણે જ પ્રતિક્રમણ કરવાનું.
તે ભૂલનું પ્રતિક્રમણ કેવી રીતે કરો?
પછી પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ જ્ઞાન સંબંધી ના હોય, કોક સ્યાદવાદના વાંધામાં અટવાઈ જતો હોય એ માણસ પર કડકાઈ થઈ ગઈ હોય. સ્યાદવાદ હોય ત્યારે કડકાઈ ના થાય, બિલકુલ સંપૂર્ણ સ્યાદવાદ. આ તો સ્યાદવાદ કહેવાય, પણ સંપૂર્ણ સ્યાદવાદ કહેવાય નહીં ને. એટલે કેવળ જ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ સ્યાદવાદ.
છૂટવાનું વસ્તુથી નહીં પણ અભિપ્રાયથી.
અમારે સમજણમાં તો બધું બહુ છે, પણ એ પ્રમાણે નથી થતું એનું શું?
એ ના થાય એનો વાંધો નથી, સમજણની જ જરૂર છે. સમજણ એટલે અભિપ્રાય જુદો થયો ત્યાંથી એ છૂટ્યો એનાથી. કોઈ પણ ખરાબ કાર્ય ચંદુભાઈ કરતા હોય અને એ કહે કે મારે આ કામ નથી જોઈતું, કરવું નથી, ત્યાંથી અભિપ્રાય જુદો થયો, અને એ અભિપ્રાય કાયમ રહે તો એ છૂટો જ પડે. અભિપ્રાયથી જ મુક્ત કરવાનું છે, વસ્તુથી મુક્ત કરવાનું નથી. વસ્તુથી તો એની મેળે મુક્ત થાય ત્યારે ખરું, પણ એને નિરાધાર બનાવી દેવાનું છે, એટલે અભિપ્રાયથી મુક્ત થવાનું છે. એથી આપણે પ્રતિક્રમણ મૂક્યું ને. પ્રતિક્રમણ એટલે અભિપ્રાયથી મુક્ત થઈ ગયો. એનું સચોટ પ્રતિક્રમણ કરે એટલે અભિપ્રાયથી મુક્ત થયો. અને હવે પસ્તાવોય કરું છું, પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો, આ પ્રતિક્રમણ કરો એટલે પેલો અભિપ્રાય તૂટી ગયો. અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. મને કોઈ પણ માણસ ઉપર સહેજે અભિપ્રાય નથી, કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી બીજો અભિપ્રાય હું બદલતો નથી. કોઈ માણસ સંજોગાનુસાર ચોરી કરે અને હું જાતે જોઉં તોય એને હું ચોર કહું નહીં, કારણ કે સંજોગાનુસાર છે. જગતના લોકો શું કહે છે? જે પકડાયો એને ચોર કહે છે. એ સંજોગાનુસાર હતો કે કેમ, કે કાયમ ચોર હતો, એવું જગતના લોકોને કંઈ પડેલી નથી. હું તો કાયમ ચોરને ચોર કહું છું, અને સંજોગાનુસારને ચોર હું કહેતો નથી. એટલે હું તો એક અભિપ્રાય બાંધ્યા પછી બીજો અભિપ્રાય જ બદલતો નથી. કોઈ પણ માણસનો મેં અત્યાર સુધી અભિપ્રાય બદલ્યો નથી.
અભિપ્રાય બંધાય તે છોડવા કેવી રીતે?
અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે? કે આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો એ ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય, એવું કહીએ તો તે અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે, આ તે તમે કેવું કરો છો, એટલે એ અભિપ્રાયને ખોટો કહ્યો એટલે એ છૂટી જાય.
પરવાનગી લઈ ઝાપટે કરુણાથી.
22 તીર્થંકરોના જે શિષ્યો હતા તે બધા શૂટ ઓન સાઇટ વાળા હતા. એટલા બધા જાગ્રત હતા કે દોષ થાય કે તરત ખબર પડી જાય. હવે 24મા તીર્થંકર મહાવીરના અને ઋષભદેવ ભગવાનના બેઉના શિષ્યો એ જુદી જાતના. ઋષભદેવના જડ અને સરળ અને મહાવીરના જડ અને વાંકા. વંક જડાય પચ્છીમાં. હવે આ મહાવીર ભગવાને કહેલું જ છે ને. હવે આપણે સાધુઓને પૂછીએ કે ભગવાને કહેલું છે, ત્યારે એ કહે આ કહેલું જ છે ને. એની જાત ઉપર ના લે, લોક એવા થઈ ગયા છે એવું કહે, પણ બધા એવું જ કહે ને. એટલે એના ભાગે કોઈના ભાગે આવ્યું જ નહીં ને. એટલે જાય પછી પાછું મહાવીરને ઘેર, પાછું હતું ત્યાંને ત્યાં. અમે આવું બોલીએ પણ અમે તો બોલતા પહેલાં જ પ્રતિક્રમણ કરી લીધેલું હોય. તમે આવું બોલશો નહીં. અમે આવું કડક બોલીએ છીએ, ભૂલ કાઢીએ છીએ, છતાં અમે નિર્દોષ જોઈએ છીએ. પણ જગતને સમજાવવું તો પડશે ને, યથાર્થ સાચી વાત તો સમજાવવી પડશે ને. અમે જેવી વાણી બોલીએ એવી તમારાથી બોલાય નહીં, કારણ કે અમારે તો વાણીના બોલ ને પ્રતિક્રમણ સાથે હોય.
જવાબદારી થઈ જાય એમાં.
બહુ જવાબદારી. અમે જેવું બોલીએ એવું તમારે બોલવું નહીં, તમારે સાંભળવું. એક ફેરો એક ભાઈ બોલતા હતા. મેં કહ્યું એ બોલીશ નહીં એવું, જ્ઞાની પુરુષ સિવાય ના બોલાય. જ્ઞાની પુરુષની તો જાગૃતિ ઓર જાતની હોય. પહેલું પ્રતિક્રમણ મોકલે અને પછી જ બોલે, પરવાનગી લઈને બોલે, પરવાનગી લઈને. આવું બોલું છું કહીને કે હે શુદ્ધાત્મા ભગવાન, જરા આઘા બેસજો જરા, અને પાસરો કરવાનો હેતુ છે, આપણો એને બગાડવાનો હેતુ નથી.
છેલ્લે તો કરુણા જ છે.
હા, કરુણા છે. એની પાછળ જ્ઞાનીની કરુણા સિવાય બીજું હોય નહીં. જ્ઞાની બહુ કડક થાય, બહુ એ થાય, જોકે ક્રોધ તો હોય જ નહીં એમનામાં, પણ કડકાઈએ સામાને પેલું આ જાડું હોય ને તેમ ખૂબ ઝાપટવું પડે ત્યારે મેલ ઉડે. એટલે જેવું જેવું પાત્ર ને એવું એવું ઝાપટવું પડે.
જ્ઞાનીના વાળ સહિત પ્રતિક્રમણ.
અમારાથી કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઈચ્છા ના હોય તોય. હવે એવું અમારે મોટે ભાગે બનતું જ નથી, પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં 15-20 વર્ષમાં 2-3 માણસોનું થયું હશે, એ નિમિત્ત હશે ત્યારે ને. અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એના પર પાછી વાડ મૂકીએ જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે ત્યાંથી એ પડે નહીં. એની વાડ, એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ, એને પડવા તો ના જ દઈએ. એ સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી, બેભાનપણે બોલી રહ્યો છે, એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચડાવેલો ખોટો. અમે સૈદ્ધાંતિક હોઈએ કે ભાઈ આ ઝાડ રોપ્યું, રોપ્યા પછી રોડની એક લાઈન દોરીમાં આવતું હોય તો રોડ ફેરવીએ, પણ ઝાડને કશું ના થાય. અમારો સિદ્ધાંત હોય બધો, કોઈને એવો પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. અમે અહીં ઘેર બેઠા બેઠા એના બધા વિચારો જ ફેરવી નાખીએ. ત્યાં અમે વધારે મહેનત કરીએ. જરા મહેનત વધારે કરવી પડે. તમારે માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં એવું કરવું પડે. એવો કોક જ કેસ હોય ને, બધા કેસ ના હોય ને.
આ વાળ બાળ મૂકવાનું એ બધું શું છે? એ બધું શું કરવાનું એને?
એનું અંતઃકરણ પકડી લેવાનું. એનું વ્યવસ્થિત અમારા હાથમાં લઈ લેવાનું.
એ કેવી રીતે?
એ અમે બધું લઈ લઈએ. એવું ના લઈએ તો પડી જાય ને.
પ્રતિક્રમણ સામાના સમાધાન કાજે.
આ જન્મ જયંતિ પ્રસંગે 2500 માણસ આવ્યું હતું. તેમાં કોઈની મારા તરફ દ્રષ્ટિ ખરાબ થઈ હશે?
ના.
તેમ મારી કોઈના તરફ થઈ?
ના થાય.
શું કારણથી? મેં ચોખ્ખું કર્યું ને. આખી રાત મેં ચોખ્ખું કર કર કરેલું અને સવારના પોરમાં છૂટું મૂક્યું. તે પછી મેલું થાય જ નહીં ને. આમ પાસા ફેરવે, તેમ પાસા ફેરવે, ચોખ્ખું કર કર કર્યા કરે.
કેવી રીતે કર્યું દાદા? એ શું કર્યું?
કેટલાય પ્રતિક્રમણ કર્યા. કેટલા બધા લોકો એની જોડે મળવાનું, વાતચીત કરવાની. આ બધા લોકો જોડે રાત્રે મળવા જાઉં, વાતચીત કરું, એના મનનું સમાધાન કરી નાખું ત્યાં ને ત્યાં. હવે અહીં આવે તો એને સમાધાન લાગે.
કોઈ વ્યક્તિ જોડેનું મન આપ ચોખ્ખું કેવી રીતે કરો છો?
હું તો ત્યાં જઈને એકલું પ્રતિક્રમણ નથી કરતો. ત્યાં જઈને બધી વાતચીત કરીને એનું બધું ચોખ્ખું કરી આપીને પછી પાછો આવતો રહું.
શું વાતચીત કરો?
કે ભાઈ, મારી ભૂલ થઈ છે ને, હવે આપણે મોક્ષે જઈએ ને. આ ભાંજગઢમાં શું કામ પડો છો? આપણે શું લેવા દેવા છે તે? એનું મન ખુશ કરી દઈએ.
એનું મન તમને એક્ઝેક્ટ વંચાય? એનું મન શું શું બૂમો પાડે છે તે તમને વંચાય?
હા હા, બધું સમજી જાઉં. એની જોડે ત્યાં જઈને કરી આવવાનું. અને અહીં આવ્યો હું પાછો. જઈને પાછો આવું, એનું ચોખ્ખું થઈ ગયું હોય ને અહીં આગળ મને જુએ તો બધું ચોખ્ખું જ દેખાય.
પ્રતિક્રમણ પાછળ અભેદતાનો સિદ્ધાંત.
ગઈકાલે આપે આખી રાત પ્રતિક્રમણ કર્યા, એની પાછળ કયો પ્રિન્સિપલ સિદ્ધાંત કામ કરે છે?
અભેદતાનો. આ 2500 જોડે અભેદ હતું. 2500 નહીં, આખા શહેર જોડે અભેદ હતું. છતાં કોઈ આંખોએ કાઢી ગયા, કોઈ દર્શને કરી જાય. પ્રેમ તે જોયો બધે. કૃષ્ણ ભગવાનના વખતમાં નહોતો આવો પ્રેમ, ગોપીઓમાં નહોતો ઉભરાયો. ખુલ્લો આત્મા ચાલ્યો, બેઠો બેઠો બેઠો. ખુલ્લો આત્મા, દેહ વગરનો આત્મા ચાલ્યો બજાર વચ્ચે. ને જો આનંદમાં 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 હતું લોક. તેમાંય પાછો પક્ષપાત તો ખરો જ બળ્યો. નીરુબેન આવ્યા, અહીં બેસો. ત્યાં આ ભાઈને બેસાડીએ, આ ભાઈને આમ બેસાડીએ. પાછા અમુક અમુક મોટા માણસને જરા મોટા મોટા હાર આપીએ. આ મોટા માણસ તે એમને આપવો પડ્યો એ હાર.
એટલે મન પાછું બધું એવું બતાડે?
હા, એના મન જોડે એડજસ્ટ કરીને કામ લઈએ.
અને આપનું મન?
અમારું મન તો ઊભું થાય કે આને હાર આપવો છે. પછી એના મન જોડે એડજસ્ટ કરીને, ગોઠવણી કરીને પછી એને પહેરાવીએ. અમે જાણીએ કે એના મનમાં આ સ્થિતિ ઊભી થઈ છે. તેની જોડે એડજસ્ટ કરીએ એટલે પેલો ખુશ ખુશ થઈ જાય. આવડો મોટો હાર હતો તે કોઈને નહોતો પહેરાવ્યો. પેલા ભાઈ ખેંચે ને હું દાબી રાખું. પછી આ ભાઈ આવ્યા એટલે તરત કાઢ્યો મેં. મારે પહેરાવવો હતો આ ભાઈને, ભલા આદમીને. આવા લોકોને બેસવાની જગ્યા ન હતી. એ વ્યવસ્થાની ભૂલ તો થોડી આપણે જોવી પડે ને. કંઈ ના જોવું પડે.
આને તમે આજે હાર આપ્યો, એની મનની કઈ સ્થિતિ તમે વાંચી?
એ લગભગ કેટલાય દાડાથી મનની સ્થિતિ ભેગી કરીને પછી કર્યું.
પ્રતિક્રમણ કરી સ્વસત્તા અનુભવે.
પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે?
સામી વ્યક્તિને પહોંચે એ નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણા પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે. જો ચોખ્ખા થયા હોય તો આપણે જેના પ્રતિક્રમણ કરીએ ને તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તોય છૂટી જાય. આ ભાવમાં જ આ એક જ ઉપાય છે. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો એટેક કરતા હતા ને, શાબ્દિક હુમલો કરતા હતા ને, પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય. આ પ્રતિક્રમણ કરી તો જુઓ, પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય, બદલાવ થઈ જાય, જાદુઈ ચેન્જ થઈ જાય, જાદુઈ અસર.
તમે મને પ્રતિક્રમણ આપેલું જ્યારે આ પગ પેલો થયેલો ને ત્યારે, પણ બે દિવસમાં એની બહુ જાદુઈ અસર થઈ હતી. એ પ્રતિક્રમણની
જાદુઈ અસર છે આ અમારી. આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરે તો ભગવાન ન કરી શકે એટલું કામ આ કરી શકે. એક કલાક પ્રતિક્રમણ કરો તોય સ્વસત્તાનો અનુભવ થાય. પ્રતિક્રમણ જો તુરત જ રોકડું થઈ જાય તે ભગવાન પદમાં આવી જાય તેમ છે. જય સચ્ચિદાનંદ.